નર દેહ એને હારી જવાનો અને નર દેહને સાર્થક કરવાનો. એનો વિચાર નહીં અહોહો, એક પળ તમને હવો. જ્ઞાની પુરુષ કહે છે એક પળ વિચાર કર, કારણ કે વિચારની એક પળ સંકિત પ્રગટાવવા માટે બસ છે. જે જ્ઞાન અનંતકાળથી ભવ પરિભ્રમણના હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે સમ્યક મૂર્તિ તને, તે સમ્યક દર્શન તને નમસ્કાર. કેટલો સમય કીધો કૃપાળુ દેવે એમાં? એક સમય. એક સમય એટલે આંખના પલખારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય, એટલે એક સમયનો એટલો વિચાર નથી આવતો. એક પળ શબ્દ મૂક્યો છે અહીંયા, તો આટલો વિચાર કર. આ વિચારની તાકાત. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પર નિર્વાણ. કેટલો કાળમાં બતાવ્યું કૃપાળુદેવ નિર્વાણ માર્ગનો. નિર્વાણ પદની પ્રાપ્તિ માટે આ પુરુષે જે ક્રમ બતાવ્યો કે સુવિચારણા પ્રગટે ત્યાં નિજ જ્ઞાન પ્રગટે, સુવિચારણા ઉપજે ત્યાં નિજ જ્ઞાન પ્રગટે, અને એ જ્ઞાને મોહનો ક્ષય થાય અને નિર્વાણ પદ. બોલો કેટલો ક્રમ આપ્યો. ધ શોર્ટેસ્ટ પોસિબલ. એક સમય માત્રમાં જ્ઞાન જાત્યાંતર થયું એટલે મોહનો ક્ષય થાય, અનાદિ અનંતના જે કર્મો છે ભાંગીને ભૂક્કા થઈ જાય. એક દ્રષ્ટિની જ્ઞાનની આ તાકાત છે. આ ચૈતન્યનો એક ગુણ જાગૃત થાય એટલે અનંતા ગુણો સાથે ચાલે. એનો જેવો જ્ઞાન ગુણ જાગૃત થાય, એવો દર્શન ગુણ, એવો એનો વીર્ય ગુણ, બધા જ એનું અંતરાય બધા દૂર થવા, ભાંગીને ભૂક્કો થવા મળે. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતા. કર્મના પહાડના પહાડો એના ચૂરે ચૂરા ભૂલી જાય. આવી તો તાકાત છે આ ચૈતન્યની. કર્મની ગમે તેવી જળ પદાર્થોની ગમે તેવી સત્તા હોય પાંચે પાંચ દ્રવ્યની, પણ ચૈતન્યની સત્તા એ તો અપરાજિત છે, ઇનડોમિટેબલ છે. એકવાર ચૈતન્યનો રણકાર જાગ્યો, એકવાર ચૈતન્યની જ્યોતિ જાગી, એક એના તેજનો સ્પર્શ થયો જરા પોતાના સ્વવિચાર અંતર્મુખ થઈને, તો ચૈતન્ય સામે આખું જગત ધ્રુજી ઉઠશે. દિવાલો દુર્ગની તૂટે, તૂટે જંજીર લોખંડી. જો એક આત્મશ્રદ્ધા હોય તો આવી શ્રદ્ધા જાગે. તો કે છે કે એક પળ તમને હો, આનો વિચાર એક પળ માટે કરો. એટલા માટે સત્સંગ એ કરા જ કરવો. આપણે જાણતા નથી કે આવી પળ ક્યારે આવશે. આ આપણી ભવિતવ્યતા અત્યારે બંધાય છે સત્સંગમાં. આ ભવિતવ્યતા બંધાય છે. આ સમયે સમયે આ સમય આવતો જાય છે અને પળ આવતી જ જાય છે. ખબર નથી કઈ પડે કયો આત્મા જાગૃત થઈ જશે. સત્પુરુષના બોધના આશ્રયે બેઠા છીએ. વી ઓલ આર ટ્રાઈંગ, વી આર અંડર ગોઈંગ ધેટ પ્રોસેસ. વી ડુ નોટ નો આમાં કેને પ્રકાશની ઉપલબ્ધિ થઈ જશે. હોઈ શકે છે એમાં હું પણ હોઉં. દરેકે એમ જ વિચાર કરવાનો કે આવા સત્સંગની ફલશ્રુતિમાં મને પ્રકાશ થાવ. તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. મને મારું સ્વરૂપ પ્રાપ્ત થાય તમારા તત્વનો વિચાર કરતા કરતા કરતા. આવી એક પળની રાહ જોઈ અને આ સત્સંગના કલાકોના કલાકો, દિવસોના દિવસો, વર્ષોના વર્ષો વિતાવાના, જાણતા નથી એ પળ ક્યારે આવશે. પણ જો આવશે તો એક ભવમાં અનંત ભવનું સાટું વળી જશે. ભલે ભૂલ થઈ, ભૂલ થવામાં સાહેબ એક પળની ક્યાં વાત કરો છો, અમારી ભૂલનો કોઈ પાર નથી. પણ આવી શ્રદ્ધા કે જો એક વાર અમારી આ લાઈન ઉપર અમે આવી ગયા તો અનંત ભવનું સાટું એક ભવમાં વાળવું છે. આવો માનવ દેહને સાર્થક કરવો છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી
જંજીરેથી નીકળે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
ભાઈ, આ જગતની અંદર તું આત્મા છો, અનંત સુખનો અધિકારી છો. આનંદ લે, સુખ ભોગવ. જ્ઞાનીઓ કહેતા નથી કે રોજ રોજ રોવા બેસ. ગ્લુમીનેસ એ કોઈ આદર્શ નથી અમારો, પણ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. જો આ શ્રીમદ રાજચંદ્રજીનું વચન, આનું પેરેલલ નહીં મળે ક્યાંય, પણ નિર્દોષતાની વ્યાખ્યા આપી દીધી. પાછી નિર્દોષને તો આપણે પાછો નિર્દોષ લઈએ, આ તો નિર્દોષ પીણું છે એમ કે પાછું. ડાયો ભાઈ, તું અમને સમજાવમાં. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એનો કસોટી આપી છે નિર્દોષતાની, કે આવું સુખ અને નિર્દોષ આનંદ લે એ મળે ક્યાંથી? તો કે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. આ દિવ્ય શક્તિમાન એ છે કોણ? આપણો આત્મા આ દિવ્ય શક્તિમાન છે, અને જંજીરોથી બંધાયેલો છે કર્મની. આ જંજીરેથી નીકળે એવો કોઈ પણ આનંદ અને એવો કોઈ પણ સુખ તું લે એ નિર્દોષ છે. આત્માને કર્મની જંજીરોથી છોડાવે એવો કોઈ પણ આનંદ, સત્સંગનો આનંદ, ભક્તિનો આનંદ, સાધનાનો આનંદ, આ બધા આનંદ લેતા હોય છે યોગીઓ. શું કરે છે?
સુખ ધામ અનંત સંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જતે.
યોગીઓ અહોરા તે પૂર્ણ પદને મહાત્માઓ પરમ પ્રેમથી ઉપાસે છે. કૃપાળદેવમ શીર્ષક લખે પત્રનું, તે પૂર્ણ પદ એની જ્યારે આરાધના કરતા હોય ત્યારે એને ખેદ હોય, દુઃખ હોય, વિષાદ હોય, કષાય હોય, અશાંતિ હોય, આપણે સંસારના ક્લેશ અને સંકલેશના પરિણામ છે એવો કોઈ યોગી પોતાની આત્માની મસ્તીની અંદર હોય તો એને આવા કોઈ ભાવ હોય? અદભુત અનવધિ આનંદની અંદર અને કોઈ અદ્ભુત સુખ, આત્મ સ્વરૂપના સુખ એ માણતો હોય છે ત્યારે ભક્તિની અંદર આપણને આનંદ આવે. એ સાત્વિક આનંદ જેનાથી જીવના કર્મના બંધનો ભાડ 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 તૂટતા જાય. એક સત્પુરુષની ભક્તિ, એક જ્ઞાનીની ભક્તિ, જિનેશ્વરની ભક્તિમાં કોટી કર્મો એક ક્ષણની અંદર નાશ પામતા હોય છે. હે નાથ, તારું સ્તવન કરવામાં કર્મોની કરોડો ખપે છે. ભક્તામર સ્તોત્રની રચના કરતી વખતે માનતુંગ સૂરીએ કહ્યું, ભક્તને અમર કરે એવી આ અરિહંત પરમાત્માની સ્તુતિ. તો કે તારી સ્તુતિ કરવાથી તો એક એક શબ્દે શબ્દે અનંત કર્મોની કરોડો ખપે છે. આવું તો ભક્તિનું સામર્થ્ય છે, આવું તપનું સામર્થ્ય છે. સ્વાધ્યાય એ તપ છે, ભક્તિ એ તપ છે, વયાવચ સાધર્મિક ભક્તિ, ગુરુજનોની ભક્તિ એ તપ છે. આભ્યંતર તપ અને બાહ્ય તપ, બધી જ પ્રકારના તપને આપણે આપણી યથા ભૂમિકા, યથા પદવી, યથાશક્તિએ સમજવા, એકનો પણ અનાદર ન કરવો. કોઈથી વ્રત થાય છે, કોઈથી ઉપવાસ થાય, કોઈ ઉણોદરી કરે, કોઈ વૃત્તિ સંક્ષેપ કરે, કોઈ દ્રવ્યનો સંક્ષેપ કરે, કોઈ કાય ક્લેશ કરે, કોઈ કાયોસર કરે, કોઈ સ્વાધ્યાય કરે, કોઈ ભક્તિ કરે, કોઈ વયાવચ કરે, આ બધા જ તપના પ્રકાર છે. અને તપસા સંવર નિર્જરા ચ, તપ ગમે તે પ્રકારનું હોય એ તપથી સંવર અને નિર્જરા સિવાય બીજું કાંઈ ન થાય. આપણે તપનું સ્વરૂપ નથી સમજ્યા એટલે ક્રિયાકાંડમાં પડી ગયા અને વર્ષોથી એવી પ્રકારની એક ગતાનુગતિક માન્યતા થઈ ગઈ કે તપ કરવું એટલે જે ઉપવાસ કરે, 15 ઉપવાસ કરે, એક માસ ખમણ કરે એ જ તપ છે. ભક્તિ એ તપ નથી, સ્વાધ્યાય એ તપ નથી. પૂર્વ આત્માના ઉપયોગને એકાગ્રપણે જોડીને સંસારના બધા જ વિષયોથી પોતાની જાતને નિર્લેપ કરીને માત્ર સત્પુરુષના બોધમાં એકાકાર થવું એ તપ નથી. સાધર્મિકોની ભક્તિ કરવી, ગુરુજનોનો વિનય કરવો એ તપ નથી. આશ્રમમાં બીજું કાંઈ કામ નહીં આપો તો અમે કચરા પૂંજા વાળીશું પણ અમે રહીશું, તપ નથી. ખ્યાલ નથી ને, એટલે આપણે તો આખું દર્શન છૂટી ગયું છે, ધર્મનો મર્મ છૂટી ગયો છે, બધા ગતકડા પકડાવી દીધા છે, એ રહી ગયા છે, ખબર નથી. જે જે ક્રિયા, જે જે ઉપક્રમ આ જીવને કર્મબંધથી મુક્ત કરાવી શકે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે એવું કોઈ પણ પ્રકારનો ઉપક્રમ નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદના રૂપની અંદર ભગવાને મૂક્યો છે. લ્યો ગમે ત્યાંથી ભલે, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. આ જીવને બાંધનાર કોણ? રાગ ને દ્વેષ. જન્મ જરાને મૃત્યુ મુખ્ય દેખના હેતુ, કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અને હેતુ. જંજીરથી બાંધો છે કોણે? આ જીવે પૂર્વે અજ્ઞાનવશ, મોહવશ, પ્રમાદવશ રાગદ્વેષ કર્યા છે. એ રાગદ્વેષ એ મારા બંધનું કારણ છે અને જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. તો જે ઉપક્રમ જેનાથી રાગદ્વેષ મારા જો સમાપ્ત થતા હોય, મને આ મત કે તે મતની માન્યતા નથી, પરંતુ રાગદ્વેષ રહિત થવાની પરમ જિજ્ઞાસા છે અને એ માટે જે જે સાધન ઈચ્છવા તે કરવા, અને તે માટે મહાવીરના વચનમાં મને પૂર્ણ વિશ્વાસ છે. કૃપાળુ દેવે તો એક એક શબ્દે ડંકાની ચોટ ઉપર એને આખો ધર્મ કેવો સાર્વદેશિક છે, કેવો સાર્વજનિક છે, કોઈ પ્રકારની માન્યતાની અંદર બંધાયેલાની વાત આ પરમ કૃપાળુ દેવના માર્ગમાં બેસે નહીં. માર્ગનું સ્વરૂપ આત્મા સાથે જોડ્યું છે આ પુરુષે, એટલે એમણે કહ્યું કે હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું. અને આપણે પણ કૃપાળુ દેવને કોઈ ગચ્છમાં દાખલ ન કરી દેવા. જો આપણે આત્મામાં રહેવું હોય તો, આત્માનો માર્ગ જો અક્ષુણ્ણ અને અખંડ રાખવો હોય તો, એને બતાવેલો માર્ગ એને શાશ્વત રાખવો હોય, સનાતન રાખવો હોય, તો માર્ગનું એ લક્ષણ છે. એ માર્ગ આત્મા સિવાય ક્યાંયથી બંધાતો નથી. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. એટલે કે છે, ભાઈ તું ગમે તે ધર્મ માનતો હો તેનો મને પક્ષપાત નથી, પણ જે રાહથી અને જે સદાચારથી સંસાર મળનો નાશ થાય તે રાહ અને તે સદાચારને તું સેવજે. આત્માને નિજ સ્વભાવમાં સ્થિર રાખે તે જ ધર્મ ઉત્તમ છે, એને ગાંધીને જવાબ લખ્યો છે. નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એ જ ધર્મ ઉત્તમ, એ જ ધર્મ બળવાન છે. ગાંધીને પણ આ બતાવ્યું, એણે એ ધર્મને કોઈ રીતની ક્યાંય બાંધ્યું નથી. ભાવની પરિણતિ ઉપર ધર્મનું મૂલ્યાંકન આપ્યું છે. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે અને એના ભયસ્થાન ક્યાં? આપણે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ લઈએ એમાં ક્યાં વચમાં ડખો ક્યાં આવી જાય? તો કે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મૂંઝને રે. આ હું કહું છું પણ તમે ઊંધું જ કરો, ક્યાંક પર વસ્તુમાં આને મૂંઝવીશ માં. આને જો કોઈ પણ જાતનું બંધન થયું હોય તેનું કારણ શું છે? આજ સુધી પર વસ્તુને આધીન આ આત્માના સુખને અને આત્માના આનંદને રાખ્યું છે. અરે આ તો આત્મા સ્વયં જ્યોતિ સુખધામ, આ સુખનું ધામ પોતે છે અને આ જીવે આ આત્માના સુખને નામે એના બહાના હેઠળ પર વસ્તુ સાથે આને જોડી દીધો છે અને પર વસ્તુને આને આધીન કરી દીધો છે. આત્માની દશા પરાધીન કરી છે. અરે આ આત્મા છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બીજાની અનુકંપા કરો. પત્રાંક 143. પરિપૂર્ણ સુખી છો, પરિપૂર્ણ સુખ માટે કોઈ જગતના કોઈ પદાર્થની, કોઈ સંયોગની, કોઈ સંબંધની આવશ્યકતા નથી. કેવળ અસંગપણું એ જ વિતરાગનો માર્ગ છે. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ, એ જ નિર્ગ્રંથનો ધર્મ છે. આ નિર્ગ્રંથ ચાલે, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આ નિર્ગ્રંથ પણ ક્યાંય ગાંઠ બાંધમાં એક પદાર્થ સાથે આ જીવને જોડોમાં, એક સંબંધ સાથે જોડોમાં, એક પણ વસ્તુ અપરિહાર્ય નથી. આ જીવ પૂર્ણ છે, પરિપૂર્ણ છે અને સ્વયં પૂર્ણ છે. એની પૂર્ણતા કોઈના ઉપર આધારિત નથી, સ્વયં પૂર્ણ છે. એટલે કે છે, પરવસ્તુમાં નહીં મૂંઝવો. જેટલું જેટલું પરવસ્તુ સાથે, પરવસ્તુ થકી, પરવસ્તુના કારણે સુખની કલ્પના છે, ત્યાં સુધી આ આત્માને મૂંઝવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જીવને પોતાનું સાચું સુખ ભાનમાં આવતું નથી, એટલે એ જીવને પદાર્થને આધીન કરી દે છે, સંયોગોને આધીન કરે છે, સંબંધોને આધીન કરે છે. સંબંધનું સુખ કાયમી ન હોય, સંયોગનું સુખ કાયમી ન હોય, પદાર્થનું સુખ પણ કાયમી ન હોય, કારણ કે પદાર્થ કાયમી નથી, પદાર્થ નિત્ય નથી, સંબંધ નિત્ય નથી, સંયોગ નિત્ય નથી, અનિત્ય ભાવનામાં આપણે જોઈ લીધું. માટે આ પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મૂંઝને રહી. કોણ મૂંઝવે? આપણે. કોના? આપણા આત્માને. અને એની દયા કોને? સદગુરુને, ભગવાનને, પરમાત્માને દયા છે. અરે જગતના જીવો, ચૈતન્ય આત્માઓ છો તમે, પરિપૂર્ણ રીતે સુખી છો, સુખના ભંડાર છો, અનંત અવ્યાબાદ સુખના સ્રોત છો. ન ખૂટે એવું સુખ ક્યારેય જેનો અંત ન આવે, અને અવ્યાબાદ એટલે ક્યારેય એમાં અવરોધ ન આવે, બાધા ન આવે. આવા સુખનો સ્વામી પર વસ્તુમાં, જગતના તુચ્છ પદાર્થમાં એને મૂંઝવી રહ્યો છે એના આત્માને, એની દયા અમને છે. અજ્ઞાનીની કરુણા કેવી દયા! દયા શબ્દ સમજાય છે? આ જીવની દયા અત્યારે તો બધા ભાષા શાસ્ત્રી થઈ ગયા છે. એ દયા ધર્મ તો ઘણી વાર કહી રહ્યા, એમાં કઈ વળે નહીં. અરે દયા તને શું ખબર પડે, દયા શું ચીજ છે! દયા, દયા પ્રત્યે જીવની અંદર ચૈતન્ય ભાવ હોય અને એવા ચૈતન્ય દ્રવ્યની ઓળખ થાય તો જ દયા કહેવાય. એવા ચૈતન્ય અને પર દ્રવ્યને જો ઓળખે ને ચૈતન્ય સાથેનો એનો લગાવ ન હોય, વિતરાગને પણ કરુણા હોય છે એ ખબર છે. આવી દયા, એની દયા મુજને નહીં, અમને દયા છે એની. જગતના જીવોની જો દયા વિતરાગને ન હોત તો સમવસણમાં બેસીને એને આ જગતને મોક્ષ માર્ગનો બોધ શું કામ આપ્યો હોત? એની જો ન હોત તો આવું જ્ઞાન અને આવી નિર્વિકલ્પ અને નિર્ગ્રંથ અવસ્થા પ્રાપ્ત થયા પછી આવા બોધના ગ્રંથોના ગ્રંથો શું કામ લેખા હોત? એને એમાં કઈ રોયલ્ટી લેવી છે? કશું જ નથી. નિષ્કારણ કરુણા એ સંતનો સ્વભાવ છે. એટલે કે છે, એનો એ પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એની એક ચાવી આપી દીધી. પર વસ્તુમાં આપણે મૂંઝવીએ છીએ તો કઈ વસ્તુમાં મૂંઝવો અને કઈ વસ્તુમાં ન મૂંઝવો આપણે પાછું પૂછીએ કે સાહેબ અમારે તો દુનિયાનો પનારો પડ્યો છે, હવે તમે કહો છો પર વસ્તુમાં ન મૂંઝવો, તો પર વસ્તુ કહીને સ્વ વસ્તુ કહી અમારે ક્યાં એને રાખવો કે ન મૂંઝાય, અને ક્યાં રાખવું જેથી મૂંઝાય, શું કરવું આમાં? એટલે ચાવી આપી દીધી. એ ત્યાગવા સિદ્ધાંત. શું સિદ્ધાંત? આ આત્માને પર વસ્તુમાં મૂંઝવવાની જે સ્થિતિ છે એનો જો તમે ત્યાગ ઈચ્છતા હો કે ના આપણે એને મૂંઝવવો નથી, આટલું તો નક્કી કરજો કે આ આત્માને જંજીરથી છોડાવવો છે, અને છોડાવવો છે તો મૂંઝવવો નથી, એટલું તો નક્કી કર. નહીતર મારે આને કર્મથી છોડાવવો છે અને મૂંઝવવાનું ચાલુ રાખવું જ પાછું. બે વસ્તુ સમજાય છે? એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે એને જંજીરથી નીકળવાનું છે, અને પર વસ્તુમાં જો મૂંઝાય તો શું થાય પાછું? તો કંઈક તો કિમિયો, કંઈક યુક્તિ. જ્ઞાની પુરુષ પરમ કૃપાળુ દેવની તો એટલી બધી કરુણા છે કે એણે જ્યાં જ્યાં આવા આપણને કોયડા મૂક્યા છે એની સામે ઉકેલ આપ્યો છે. જ્યાં જ્યાં કોયડો ત્યાં ત્યાં ઉકેલ, જ્યાં જ્યાં પ્રશ્ન ત્યાં ત્યાં ઉપાય. તો કે એ ત્યાગવા સિદ્ધાંત આપી દીધો. શું આપ્યો? પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જા બસ આટલું જ શીખી લે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હવે જગતની અંદર બધી વસ્તુ સાથેનો સંબંધ છે એનો વિચાર કર. ખાવાથી સુખ, પેલો કાલે ભર્તૃહરિની વાત આવી ને, ભોગમાં રોગ ને સત્તામાં આ ને ગુણમાં ખડવાનો ને ધનમાં રાજાનો ભય ને આમાં લૂંટાવાનો ભય ને આમાં આનો ને આનો આનો ને અનેક પ્રકારના આખા સંસારની અંદર ભય છે. એની પાછળ દુઃખ રહેલું જ છે, ખેદ રહેલો જ છે. અરે દેહ પ્રાપ્ત થયો એનું પણ સુખ છે. ચાલો આપણે એમ કહીએ કે આખરે હું, પણ હુંમાં એ પાછું જ્યારે તબિયત નરમ થઈ ત્યારે ત્યારે પાછો એ દુઃખનો અનુભવ કેવો છે. હે ભગવાન, હવે તો તું દોરી ખેંચી લેતો. પણ ભગવાન દોરી ખેંચી લેતો કેના દેહને ખેંચશે, આપણા કે પાડોશીના? તો પોતાનો દેહ પણ પોતાને અકારો લાગે છે, એ પણ ગમતો નથી. અને આખા શરીરની અંદર એ પ્રકારની વ્યાધિ આવે, ઘડપણ આવે, જરાપણું આવે, જરતરી અવસ્થા થાય, આંખના પડિયા કામ ન કરે અને શરીરના આખા બધા અંગ ઉપાંગ બધા ઢીલા ડપ થઈ જાય મલોખા જેવા, એક એક સ્પેર પણ સાંધા બધા ઢીલા, અનરિપેરેબલ સ્થિતિ થઈ જાય. પછી પોતાને પોતાનું મોઢું જોવું ગમે નહીં, એટલે બાથરૂમમાંથી પહેલા હરીસો કાઢો. આપણે જ આપણી સામે ભૂત જેવા લાગી છે, બાબરા ભૂત જેવા ડાચા પડી ગયા છે. દાંત એટલે રહ્યો નથી, આંખે પૂરું દેખાતું નથી, કાને સંભળાતું નથી, પગ ઠેકાણે પડતો નથી, અને ખુરશી ઉપર બેવા જાય તો સોફામાં પડી જાય છે, સોફા ઉપર જવા જાય જમવા જાય તો થાળી ઊંધી પડી જાય છે, અને આમ લેવા જાય તો વાટકું આમ ઢોળાઈ જાય છે. અરે આપણી દશા ભાઈ, બાપા સંભાળીને ખાવ સંભાળી, પણ ભાઈ મારાથી કાંઈ થતું નથી. અને જ્યારે બધાય કંટાળે છે કે હે નાથ હવે તું આ બધું પૂરું કર, તો કાંઈક નિરાત. આ પોતાનો દેહ પણ ત્યારે પ્રિય લાગતો, પશ્ચાત દુઃખ છે જ. દેહની પાછળ દુઃખ, દેહના પ્રત્યેક ભોગ ઉપભોગ પાછળ દુઃખ. દરેક વસ્તુ ગમે તેટલી મૂલ્યવાન લીધી હોય, મેળવવામાં તાપ, ભોગવવામાં મહાતાપ, અને પાછું જાળવી રાખવામાં એથી પણ વધારે તાપ. સારી ચીજ વસ્તુ આવી, ઘરેણું સરસ ઓર્નામેન્ટ આવ્યું, પછી હમણાં બહાર નીકળતા નહીં આમ પહેરીને, કઈ સાન ફ્રાન્સિસ્કો ની બજારમાં નીકળાય નહીં તો વોલ્ટમાં જ રાખવું તો શું કામ લીધું. વળી પાછું એ લીધું, એને હાચવવાનું, પહેરવાનું, પાછું એને એની બધી તપાસ, કેટલી કેટલી ખેદ ખેદ ને ખેદ. કોઈ પણ પ્રક્રિયા સંસારની લઈ લ્યો, એની પાછળ સરવાળે શું આવે, ક્યાંક વહેલું ને ક્યાંક મોડું, જરાક વાર લાગે, પણ આગળ વધવાનું. તો પશ્ચાત શું આવે, દુઃખ. સુખ 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 કરતા હો તો આમ સુખમાં તો એક સરસ મજાનો એનો કિમ્યો, એ સુખ ઘટતું જ જાય. કોઈ પણ વસ્તુ લઈએ આપણે કંઈક ચા પીવામાં ટેસ આવી જાય, એટલે એક કપ ચા પીવાની, પછી બીજો લેવો, ત્રીજો લેવો, ચોથો લેવો, પાંચમો લેવો, શું થાય, સુખ વધે કે ઘટે? કે ભાઈ સાહેબ બધ ઘટે તો પીધેલી નીકળી જશે, પીધેલી નીકળી જશે. મીઠાઈ આપણને બહુ ભાવે, ટોપ જલસો આવી જાય, જો આમ તમે કાજુ કતરી લાવો તો મજા આવી જાય. બોલો કે લે લાવ્યો જ છું, આ કિલો એ ખાઈ જાય. ભાઈ સાહેબ રેવા દે, હવે તું સુખ જ્યાં માનીએ છીએ ત્યાં એનો અતિરેક તરત જ શરૂ થઈ જાય. અને જેવો અતિરેક શરૂ થાય એટલે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી ઇકોનોમિક્સ નો પ્રિન્સિપલ્સ એપ્લાય થઈ જાય, કે હવે આમાંથી તુષ્ટિકરણ મળે નહીં, સંતોષ મળે નહીં, સંતોષ ઘટતો જાય અને એના પ્રત્યેનો અભાવ વધતો જાય, એના પ્રત્યેનો અભાવ વધતો જાય, ખેદ વધતો જાય. પરિણામ શું આવે, દુઃખ. પરિણામ શું થાય, હું તો દુઃખી થઈ ગયો. એટલો બધો પથારો આપણે કરીએ અને ઘણી વાર બહુ પથારો કર્યા પછી આપણે શું કહે, હું તો દુઃખી દુઃખી થઈ ગયો, આમાંથી કોઈ છોડાવે મને, એટલે પથારો તે કર્યો. આ તો નાના છોકરા જેવું કે પાણો શેરીમાં મારે ટોકે અને પાછો કે લાગે બાગે લોહી નહીં ધાર, મારા ઉપર નહીં તો કોણ, તારા બાપ ઉપર. કાકા તું પાણો ઉપાડસ અને તું ઉપાડસ ને ફેંકસ ચારે બાજુ, ઘુમાવસ અને પછી પાછો કે લાગે બાગે લોહી નહીં ધાર, મારા ઉપર નહીં. એમ આપણે સંસારમાં બધી જ વસ્તુને એવા પથારા ઘર બરાબર કર્યા છે અને પછી ભગવાન સામે જઈને કહે છે મને વાગવો ન જોઈએ. પણ તને એનો વાગે તો કોને વાગે, તારા કર્યા તને જ વાગે ભાઈ. આ દુઃખ કોને થાય, તને જ આવવાનું છે, આ બધું દુઃખ તને આવશે. માટે સિદ્ધાંત શું, પશ્ચાત દુઃખ સુખ નહીં. નક્કી કર, એક વસ્તુ કરતા પહેલા નક્કી કર કે આ કરવામાં સુખ છે પણ પછવાડે છોડી દે, આ કરવામાં સુખ છે પછવાડે દુઃખ છે છોડી દે. આ સિદ્ધાંત, સુખની આવી વ્યાખ્યા, શોર્ટેસ્ટ પોસિબલ, પશ્ચાત દુઃખ તે સુખ નહીં, આટલી જ વ્યાખ્યા. આ હેપીનેસના તો કેટલા વોલ્યુમ્સ બહાર પડ્યા છે, હેપીનેસ. સુખ શું છે, સુખ કોને કહેવાય, સુખ ક્યાંથી મળે, સુખ કેવું હોય, સુખ કેમ ભોગવી શકાય વગેરે વગેરે, એના ક્લાસીસ ચાલે. તમે સુખી કેમ થશો? અને ઓલા પાછા એવું કે અમે તમને સુખી બનાવીશું, તમારી બધી ચિંતાઓ અમને આપી દો, ધૂળ આપી દે, તું તો અમારો બેરેસ લેવા આવ્યો છો, અમને નથી ખબર તારે અમારી ચિંતામાં રસ છે, તને અમારા ડોલરમાં રસ છે. પણ કૃપાળુ દેવ આ જ્ઞાનીએ કીધું કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, બોલ કર રે સોદો, મફતનો સોદો છે ને. અને કેટલા પાપોથી બચી જવાય, કેટલા દુઃખથી બચી જવાય, જો એક કામ કરતા પહેલા આટલો જ આપણે કસોટી ઉપર મૂકી દઈએ કે આના પછવાડે દુઃખ છે નથી જોતું, આ રામાયણ મારે જોઈ નહીં, તો કેટલો સુખી જાય. વગર જ્યોતિ ઉપાધિ કેટલી આપણે વરી લીધી, વગર જ્યોતિ એમાંથી તો બચી શકીએ. એક આ સૂત્ર હાથમાં આવી જાય, પશ્ચાત દુઃખ સુખ નહીં, એ સુખની ભ્રાંતિ છે, સુખનો ભાસ છે, સુખ નથી. સુખ એક શબ્દમાં સમજાવી દીધું કૃપાળુ દેવે કે પાછળ દુઃખ ન હોવું જોઈએ, તું નક્કી કરવું હોય તારા ઉપર તું નક્કી કર, એટલી વાત સરસ કરી છે.
કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે રાખું કે એ પરિહરો, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા.
આટલી બધી માથાકૂટ પ્રભુ, આ જગત સંસાર સંબંધોની દુનિયામાં જીવતો આ જીવ, અને તમે અમને આ સુખના માર્ગે ચડાવવામાં આ તમારી નિર્દોષની વ્યાખ્યા અને સુખની વ્યાખ્યામાં અમે તો આમાં ઊંધે માથે પડીએ તો કંઈ ભેગું થાય એમ નથી. કંઈક માર્ગ, શ્રીમદ રાજચંદ્રજીનું યોગદાન આ ધરતી ઉપર જો હોય તો જગતના જીવોને વિચાર યોગ આપ્યો છે, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, જપ યોગ, તપ યોગ, ક્રિયા યોગ, એટલા પ્રકારના યોગ છે. વિચાર યોગ આપનાર જો કોઈ પુરુષ હોય ને આ કાળની અંદર જીવ સહજતાથી આ કરી શકે, કારણ કે આ કાળનો જીવ એટલો જાગૃત છે, ઇન્ટેલિજન્ટ, એની બધી પ્રોપર્ટી અત્યારે માઇનસમાં ચાલે છે, પણ એક એની જે વિચાર ક્ષમતા છે એ જાગતિક જગતમાં હોવાને કારણે એની વિચારની ક્ષમતા છે. જો એ યથાર્થ સત્પુરુષના બોધના આધાર ઉપર વિચાર કરે તો કેવળ વિચારના આધાર ઉપર પામે, કર વિચાર તો પામ, ગમે તેટલી કોન્ફરન્સો હોય દુનિયાની, દેશની, પરદેશની, જો આપણી વાતમાં આ સૂત્ર આવે કે કર વિચાર તો પામ તો લોકો એમ કે શ્રીમદ વાળો લાગે છે, છાપ મારી દયા શ્રીમદ વાળો લાગે છે. બાકી યોગની વાત કરે તો હશે પતંજલિ શાસ્ત્ર વાળો હશે, રજનીશ વાળો હશે, ફરાણો હશે, ઢીકણો હશે, પૂછડો હશે, અનેક જાતનું હશે. વિચારનો યોગ આપનાર જો કોઈ સમર્થ પુરુષ આ કાળમાં, યુગ એવો યોગી જે કાળના જે મુમુક્ષુઓને જેવી પ્રકારની એની તાકાત હોય, અલ્પ પ્રયાસથી અધિકમાં અધિક પરિણામ મળે એવી યુક્તિ એ કાળનો યોગી આપે છે આપણને, આ વિચારણાનો યોગ આપ્યો છે. અને એની અંદર આ 16 વર્ષની ઉંમરે આપ્યો અને 29 વર્ષની ઉંમરે આત્મસિદ્ધિમાં પણ એ જ આપ્યો, 16 વર્ષની ઉંમરે પણ આ જ આપ્યો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે રાખું કે એ પરિહરું. 4 questions he has asked. Only 4 questions. First of all, who am I? હું કોણ છું? Body, XYZ, ડોક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ, ફિનાન્શિયલ કન્સલ્ટન્ટ, મેનેજર, પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, ફાધર, અંકલ, આંટ, ફ્રેન્ડ, ફો, ફિલોસોફર, હિસ્ટોરિયન, સાયન્ટિસ્ટ, હુ એમ આઈ, કોણ છું, શું સ્વરૂપ છે મારું ખરું. આ તો હું ઘણા બધા બોલી ગયો સાહેબ, હું તો કઈ એક છું? તમે પ્રશ્ન પૂછો કે હું કોણ છું, હું તો ઘણું બધું છું, એનો જવાબ એકમાં કેવી રીતે આપું? આ બધું છે તો પછી બીજો પ્રશ્ન પૂછો કે આ બધામાં તારું સ્વરૂપ સાચું કયું, સાચું સ્વરૂપ કયું આમાં? મારા અનેક પ્રકારના હું સ્વરૂપ બોલી ગયો એવા તો અનંત થાય એની ડેફિનેટ. તો એમાં સાચું કહ્યું, શું સ્વરૂપ છે મારું ખરું? કોણ? હું મારા બાપનો એકનો એક દીકરો છું, એકના એક છોકરાનો બાપ છું. બોલ, તારું સ્વરૂપ સાચું કહ્યું તો કે? આ તું બધાય સંબંધની વાત કરી દીધી, તારું બધું જ જે કંઈ અચીવમેન્ટ છે એ બધું અમને કહ્યું. બીજો પ્રશ્ન કર્યો, એટલે ઓલો પહેલો પ્રશ્ન કેટલો ખોટો છે ખબર પડે આપણને. આપણા જવાબ પહેલા પ્રશ્નના આપણા જવાબ કેટલા ખોટા છે, કારણ કે આપણે તો જેવું હું કોણ છું મને ઓળખતા નથી. ગામમાં કોઈને આવીને પૂછો ને, આખું ગામ મને ઓળખે, ભાઈ એ જ વાંધો છે. આખું ગામ તને ઓળખે એ જ વાંધો છે. જીવને એમ હોય છે કે મને કોણ ન ઓળખે, કેટલું બધું અભિમાન છે જુઓ તો ખરા. આ દેહાભિમાન, આ એની અંદરની જુદી જુદી પોઝિશન છે એનું કેટલું બધું અભિમાન. મને ન ઓળખો, કહી દો જે હું કોણ છું. હવે આપણું ટેસ્ટિંગ કરે, ભાઈ કહી દે ને તારું નામ. કામ પતે અમને શું કામ મગજની નકામી કસરત કરે? કારણ કે અમને એવું કંઈ યાદ રાખવાનું હરક શોખ નથી કે તારું નામ અમે યાદ રાખીએ. શું કામ રાખીએ? ભગવાનનું ના રાખીએ? લ્યો એટલી વારમાં ભૂલી ગયા? હા ભૂલી ગયા ભાઈ, ભૂલી ગયા. અમને આવા સંસારી બાબતના પરિચયની અંદર રસ ઓછો છે, ભૂલાઈ ગયો. એમાં હું વાંધો આવ્યો? ગુનો કર્યો કઈ? કહી ગયો ને ભાઈ નામ તમારું શું છે? ટૂંકું કરીને તું ટૂંકું નહીં કરે, કારણ કે એને પોતાનું અભિમાન એટલું બધું વર્તે છે, ખૂબ વર્તે છે. હું કોણ છું? એટલે જ્ઞાનીએ કીધું કે આમાં તારું સ્વરૂપ સાચું કયું? ક્યાંથી થયો તું? બીજો પ્રશ્ન શું કર્યો? ક્યાંથી થયો? લે બોલ, હવે આ બધું ક્યાંથી થયો? પછી ખબર પડે કે આ તો બોલાય નહીં હો, આ ગામડામાં ચાર ચોપડી ભણ્યો, શહેરમાં આવીને પાછું મેટ્રિક્યુલેશન કર્યું, અહીંયા આવીને ગ્રેજ્યુએશન કર્યું, અહીંયા આવીને કંઈક આ યુનિવર્સિટી ડિગ્રી લીધી, અહીંયાથી આ કમાણો, આ બધાનું કેટલું કેવું, આ ક્યાંથી થયો? હું આ કાકો ક્યાંથી થયો? આ મામો ક્યાંથી થયો? આ પ્રમુખ ક્યાંથી થયો? આના તો કોઈ જવાબ જ ન મળે. ભારે કરે આ જ્ઞાનીએ બીજો પ્રશ્ન પૂછ્યો, એમાં તો ખબર પડી કે આપણે પહેલા પ્રશ્નનો વિચાર કરતા જ આપણને આવડતો નથી. શું સ્વરૂપ છે એ મારું ખરું? ઓ હે જીવ, તારું સાચું સ્વરૂપ શું છે? તું નિત્ય છો, અનિત્ય છો, વિનાશી છો, અવિનાશી છો, દેહ છો, આત્મા છો? કોઈ પણ પ્રકારનું સંબંધિક સ્વરૂપ, સંયોગિક સ્વરૂપ એ તારું સ્વરૂપ છે કે સ્વાભાવિક તારું કોઈ અસ્તિત્વ છે? કર્મકૃત વ્યક્તિત્વ એ જ તું છો કે સ્વાભાવિક વ્યક્તિત્વ એ તું છો? વેધર યુ આર એ એન્ટિટી, એ બોડી એન્ટિટી ઓર સાઉલ એન્ટિટી, એ સર્કમસ્ટન્શિયલ એન્ટિટી ઓર બટ નેચરલ એન્ટિટી, વોટ કાઇન્ડ ઓફ એક્ઝિસ્ટન્સ યુ આર, વેધર ડુ યુ એક્ઝિસ્ટ, ધ ફર્સ્ટ ક્વેશ્ચન. આર યુ શ્યોર? દે એપાર્ટ ફ્રોમ માય બોડી આઈ ડુ એક્ઝિસ્ટ. ભણકાર આવે અંદરથી, અને પછી કયો કે તમે શરીરની ઓળખ કહેતા હો તો ઘણી બધી છે, પણ હું આત્મા છું, હું આત્મા છું, મારું સ્વરૂપ સાચું આ છે. અત્યારે કર્મથી અવરાયેલું છે એટલે વિવિધ રૂપ ભાસે છે, પણ અંતે તો મારું સ્વરૂપ છે એ તો આત્મ સ્વરૂપ છે. શું સ્વરૂપ છે મારું ખરું? અને આ જે બાહ્ય દેખીતું સ્વરૂપ હતું એનું શું? તો કે કોના સંબંધે વળગણા છે? આ બધા તો વળગણા છે. વળગણા એટલે ઘરની અંદર પેલા વળગણી હતી, વળગણી, એ વળગણી ઉપર કપડું આવે એટલે અહીંયા વળગાડી દેવાનું. ઓલું એટલે રાસમાં કે છે ને, ઇંઢોણી વળગાડી મે આંબલિયાની ડાળી રે લો, રાસ ગરબા ગીત આવે છે ને, તો ઇંઢોણી શું કર્યું? મેં વળગાડી દીધી. મીઠી મીઠી વાગે તારી કાના તારી બંસરી રેલો, હું તો એમાં ભાન ભૂલી ગઈ. હે કૃષ્ણ, તારી બંસરીનું ભાન ભૂલી ગઈ વીણા મનમાં, એમાં તો મેં આ ઇંઢોળી વળગાડી દીધી. ઘરની અંદર બધી વસ્તુ બહારથી આવીએ એટલે ટોપી, લાકડી અને કંઈ એવા ઉપેણા, જે કંઈ ખેસ, એ બધું પહેલાં વળગાડી દેતા હતા. જ્ઞાની કહે છે કે આ તમે વળગાડી દીધો, આ બધું તમે મળ્યું છે. આપણે એમ માની છીએ કે આ મારું છે, આજ સુધી માલિકી કરતા હતા. હવે ખીતીને પૂછી કે આ વસ્તુ તારી છે કે વળગાડી છે? તો કે મને તો કોક વળગાડી ગયું છે, મારા ઉપર તો બોજો છે. પાછો કાલ જશે એટલે લાકડી લેતો જશે, ખેસ નાખતો જશે, પાઘડી ઓઢતો જશે, પાછું ખીતી એવી ને એવી. એમ આ જીવને વડગણ વડગણા 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 છે. ચારે બાજુ સંસારના સંયોગ સંસારના સંબંધો એ બધા એ બધું વળગાડતા ગયા છે, જે આવ્યા એ વળગાડ્યું. અને આ જીવની સ્થિતિ બિચારો બધું વળગતો જાય, લેતો કેમ કે એને હા ના કરવાનો અવકાશ હતો. વળગણી કેવી રીતે કહીએ કે બાપા મને વળગાડમાં, એવી જડ જેવી હાલત આપણી થઈ છે. કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું, આ મારે રાખવા આ બધાનો વળગાડ. સંસાર છે એ વળગાડ છે એ સમજાય, અને કોઈને કોઈનો વળગાડ હોય તો આપણે શું કરીએ, ભૂવા પાસે લઈ જાઓ, મરચાનો ધુમાડો દિયો અને કંઈક જંજીરો વંજીરો મારે, કંઈક ધૂણે ઓલો દાણા બાણા નાખે અને પછી ઠોકે તો જેનો વળગાડ હોય ને એ નીકળી જાય, બહાર જાઉં છું મળી હવે મને રાખશો નહીં. જ્ઞાની કહે છે તને સંસારનો વળગાડ છે, હવે આપણું વળગાડ કેની પાસે કઢાવવા જવું આપણે, કારણ કે જે બધા ભેગા થયા છીએ વળગાડ્યા ભેગા થયા છીએ, આમાં એકબીજા સામે જોયું તો કોણ કોને વખાણ કરે. જ્ઞાની ચાપખા માર્યો એ જ પકડી પકડીને આવા વળગાડ કાઢે આપણા મનના ભૂત એવા હોય, અને એની એક વાક્ય એનું એ શબ્દ બાણ ને કહી દે આત્મા છું. અનંત કાળનો વળગાડ વયો જાય, કારણ કે વળગાડ છે એને કાઢનાર જાણકાર જોઈએ, સાચા સ્વરૂપમાં લાવી દઈએ. ખોટું સ્વરૂપ જ્યારે ભૂત વગેરે પ્રેત વગેરે બીજું ખોટું સ્વરૂપ જ્યારે ઘૂસી ગયું હોય, આ દેહનું ખોટું સ્વરૂપ દેહાધ્યાસનું ઘૂસી ગયું છે એટલે આત્મ સ્વરૂપ યથા સ્વરૂપે ભાસતું નથી. આ વળગાડ છે જીવને, આ વળગાડ કાઢવાનો છે. સંસારનો વળગાડ લાગ્યો છે, કેના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું. જો વળગાડ સમજાય તો પછી રાખું શબ્દ જ રહેતો નથી, પરિહરવાનો જ રહે કે પ્રભુ ગમે એમ કરીને મને આમાંથી હવે છોડાવો. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ જાણ્યા નથી કીધું, સિદ્ધાંત તત્વ જાણ્યા નથી કીધું, શું કીધું, અનુભવ્યા. શું કરતું, આ ચાર પ્રશ્નના વિચાર વિવેકપૂર્વક, પેલી શરત કન્ડિશન નંબર વન વિવેક, એ સેન્સ ઓફ પ્રપોર્શન, એ જ્યુડિશિયલ ઇન્સાઇટ, હિત અહિત નિત્ય અનિત્ય શાશ્વત ક્ષણભંગુર, સ્વ પર ચેતન જડ, આ બધું વિચારજે વિવેકપૂર્વક, આ વિચાર કરવાનો છે, પણ એની શરત નંબર એક વિવેકથી અને બીજું શાંત ભાવે. તું શાંત થઈ જા પહેલા, સ્વનો વિચાર કરવા માટે થઈને પહેલા તું શાંત થા. આ સંસારની ઉપાધિ આદિ વ્યાધિની ઉપાધિથી ઉકળી ઉઠતા હોય તો કે છે પેલા મંગલાચરણ કરો ભાઈ, પેલા મંગલાચરણ કરો, એટલે જરા એને થરીને ઠામ થવા દો, જરા જીવ હેઠો બે, બધી વસ્તુ બહારની મગજમાં જે આવી હોય બધી ભૂલી જાય, એનાથી એના અનુબંધ થોડા નબળા પડે, અને પછી એને સત્પુરુષની ભક્તિમાં અને એના સ્વાધ્યાયમાં જોડો. આ સીધે સીધો આવ્યો છે તો બહારથી જે આવે ને એને શું કહી કે ભાઈ બેસ, વાત પછી કરજે, પેલા પાણી પી, ઠંડો થાય, અને એમાં જાન આવે ને એને તો ગોળ ના પાણી દે, કારણ શું કે એ તો બધા ઉકળતા જ હોય એટલે એને વધારે ઠંડા કરવા પડે, કારણ કે તુમારમાં તોખમાં આવ્યા હોય એટલે શરૂઆતમાં જો જરાક પેલું સ્વાગત બરોબર કરી દીધું હોય તો સમજી જાય ઓલો કન્યાનો બાપ કે હવે બે દી પાધરા વયા જશે, વાંધો નથી, પણ પેલે જ ભડાકે જો કે ઊંધું થયું તો. એમ જ્ઞાની કહે છે કે અમારા વિચાર કર, અને પેલો જ વિચાર જો શાંત ભાવ અને વિવેકથી કરીશ, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાન, સર્વ 14 પૂર્વનું આત્મિક જ્ઞાન છે એના સિદ્ધાંતો ને તત્વો તે અનુભવી લીધા ભાઈ, તારે બધું સમજાય અનુભવની અંદર આવે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, વે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. સાક્ષાત અનુભૂતિમાં આવશે તને આ વાત, આ બધી જ જે છે આ ચાર પ્રશ્નનો માત્ર વિચારણા કર. ચાર પ્રશ્નો. પ્રશ્ન પહેલો, હું કોણ છું? એ હું શબ્દ આવે છે જે અનાદિ છે, જે શાશ્વત છે, જે બધી જ પરિસ્થિતિમાં છે, જે સર્વ અવસ્થા વિશે જે છે, જે પ્રગટ છે, જે દેહ જાય તો પણ છે, આ દેહનું તો ત્યાર પહેલા પણ હતો, જે સંસારની વચ્ચે રહું છું એ સંસારનો તો ત્યારે પણ હું હતો, અને આ કદાચ નહીં હોય તો પણ હું હઈશ, એ હું કોણ છું? એની ઓળખ શું? ક્યાંથી થયો? આની કોઈ ઉત્પત્તિ ખરી? કોઈ સંયોગો ખરા કે જેનાથી મારી ઉત્પત્તિ થાય? ઉત્પત્તિ થાય તો વિનાશ થવાનો છે. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈ માં, તેથી નિત્ય સદાય વિચાર કર ક્યાંથી થયો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એનો જવાબ મળી જાય એટલે અડધે સુધી પહોંચી ગયો. ક્યાંથી થયો હતો ભાઈ? કોઈ એવા સંયોગો દ્રશ્યમાન થતા નથી કે જેમાંથી આ જીવ નિર્માણ થાય, આ ચેતન નિર્માણ થાય, એવા તો કોઈ સંયોગો લક્ષમાં આવતા નથી. ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ હશે? એવું જગતમાં કોઈનો અનુભવ કહેતો નથી કે ચેતનની ઉત્પત્તિ થાય અને ચેતનનો લય થાય. માટે તું અવિનાશી છો, શાશ્વત છો, અજર અમર છો. આ પ્રશ્નના જવાબની અંદર ક્યાંથી થયો તો કોઈ ઠેકાણું નથી, અમારો કોઈ દેશ નથી. ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, તો પછી આ બધા ચકડ બકડ થયા કરે છે, આ બધા એમાં સાચું સ્વરૂપ મારું કયું? પોતાના સાચા સ્વરૂપનું અને ખોટા સ્વરૂપનું મિશ્રણ છે. અત્યારે દેહનું સ્વરૂપ છે અને દેહની આનુષાંગિક સંયોગનું સ્વરૂપ છે, આ બધું સ્વરૂપ ખોટું છે, ખોટું છે. તો મારું સાચું સ્વરૂપ કયું? એ વાત હવે આપણે જરા સમયની મર્યાદા લઈ અને આગળ ઉપર વિચારીશું. આજે આપણે આ વાતને અહીં સમાપ્ત કરીએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.